એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી. વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે.
હા, અને જેમની છબી પણ પેલી વ્હીલચેર અને કમ્પ્યુટરનો અવાજ, એ તો વિજ્ઞાન અને માનવીય ઈચ્છાશક્તિનું પ્રતીક બની ગઈ છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીફન હોકિંગની, એક બ્રિટિશ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, બ્રહ્માંડ વિજ્ઞાની અને હા, એક ખૂબ જ પ્રખ્યાત લેખક.
ખરેખર એમણે બ્રહ્માંડ વિશેની આપણી જે સમજ છે ને, એને કાયમ માટે બદલી નાખી એમ કહી શકાય.
અને એમનું જીવન એ પણ કેટલું અદ્ભુત, એક વિરોધાભાસ જેવું.
સાચી વાત છે. એક તરફ એમનું મન, જે બ્રહ્માંડના ઊંડા રહસ્યો, બ્લેક હોલ્સ છે, સમયની શરૂઆત છે, એ બધામાં ડૂબકી લગાવતું હતું.
અને બીજી તરફ એમનું શરીર, જે ધીમે ધીમે નિષ્ક્રિય થતું જતું હતું એક ગંભીર બીમારીને કારણે.
આ જ વિરોધાભાસ છે ને, એ જ એમને અનન્ય બનાવે છે.
તો આજના સંવાદમાં આપણે આજ સમજવાનો પ્રયત્ન કરીશું કે આટલી બધી શારીરિક મર્યાદાઓ હતી એની વચ્ચે પણ એક મન કઈ રીતે આખા બ્રહ્માંડના છેડા સુધી પહોંચી શક્યો,
અને કેવી રીતે એમણે વિજ્ઞાનના આટલા જટિલ વિચારોને કરોડો લોકો સુધી પહોંચાડ્યા અને આજના સમયના સૌથી પ્રભાવશાળી વિચારકોમાં સ્થાન પામ્યા.
શરૂઆત કરીએ એમના સમય અને સંજોગોથી. એમનો જન્મ ક્યારે અને ક્યાં થયેલો?
એમનો જન્મ 8 જાન્યુઆરી 1942 ઓક્સફર્ડ, ઇંગ્લેન્ડમાં. અને આ તારીખ પણ જુઓ, ગેલિલિયોની મૃત્યુની બરાબર 300મી વર્ષગાંઠ હતી એ દિવસે.
અચ્છા.
અને અવસાન?
અવસાન થયું 14 માર્ચ 2018, જે પાઈ દિવસ છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મદિવસ પણ. એટલે આ તારીખો પણ જાણે કંઈક કહેવા માંગતી હોય એવું લાગે.
ખરેખર. અને એ સમય 1942, એટલે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું.
હા, બરાબર.
દુનિયા પરમાણુ યુગના ઉંમરે ઊભી હતી. માનવતા જાણે એક નવા જ મોડ પર હતી. ઇતિહાસનો એક નિર્ણાયક તબક્કો હતો એ.
તો આ જે માહોલ હતો, યુદ્ધનો, નવી વૈજ્ઞાનિક શોધોનો, એની એમના કાર્યો પર કંઈ અસર પડી હશે ખરી?
ચોક્કસપણે. એમની મુખ્ય કારકિર્દી જુઓ તો 20મી સદીનો ઉત્તરાર્ધ અને 21મી સદીની શરૂઆત. આ સમય એટલે શીતયુદ્ધનો, અને પેલી અવકાશ દોડ એટલે કે સ્પેસ રેસ ચાલી રહી હતી.
હા, અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે.
બરાબર. એના કારણે લોકોમાં બ્રહ્માંડ વિશે, તારાઓ, ગ્રહો વિશે જાણવાની જિજ્ઞાસા ખૂબ વધી ગઈ હતી. અને બીજું, ટેલિવિઝન જેવા માધ્યમો પણ આવ્યા.
એટલે વિજ્ઞાન લોકોના ઘરો સુધી પહોંચવા માંડ્યું.
હા, વિજ્ઞાનનું લોકશાહીકરણ થયું એમ કહી શકાય. આ બધી પૃષ્ઠભૂમિ હતી જેમાં હોકિંગના વિચારો વિકસ્યા અને પછી ફેલાયા પણ.
અને બૌદ્ધિક રીતે જોઈએ તો એમના કાર્યનો આધાર શું હતો? કોના વિચારો પર એમણે કામ કર્યું?
મુખ્યત્વે તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એમણે આઇન્સ્ટાઈનનો જે સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત છે, જનરલ રિલેટિવિટી, એને લીધો.
અને એને બ્રહ્માંડની ચરમસીમાઓ પર લાગુ પાડ્યો, જેમ કે બ્લેક હોલ અને બિગ બેંગ.
બિલકુલ. બ્લેક હોલનું કેન્દ્ર, કે પછી બિગ બેંગની શરૂઆતની ક્ષણ, જ્યાં ગુરુત્વાકર્ષણ અનંત જેવું હોય. અને તે સમયે ભૌતિકશાસ્ત્રીઓ પેલી થિયરી ઓફ એવરીથિંગની શોધમાં હતા.
એટલે કે એક એવો સિદ્ધાંત જે બ્રહ્માંડના બધા જ મૂળભૂત બળો અને કણોને એક સાથે સમજાવી શકે.
હા, અને હોકિંગ આ શોધના કેન્દ્રમાં હતા. એ સમયની આ મુખ્ય વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ચળવળ હતી એમ કહી શકાય.
તો ચાલો હવે એમના શરૂઆતના જીવન તરફ જઈએ. જેમણે આટલું મોટું યોગદાન આપ્યું, એમનો ઉછેર કેવા વાતાવરણમાં થયો હતો?
એમનો ઉછેર લંડન અને સેન્ટ આલ્બન્સમાં થયો. પરિવાર બૌદ્ધિક તો હતો જ, પણ થોડો તરંગી પણ કહેવાય.
અચ્છા, કઈ રીતે?
એમના પિતા ફ્રેન્ક એ મેડિકલ રિસર્ચર હતા, જીવવિજ્ઞાની, અને માતા ઇસોબેલ ઓક્સફર્ડ ભણેલા અને રાજકીય રીતે સક્રિય હતા. ઘરમાં પુસ્તકો બહુ હતા અને જમવાના ટેબલ પર પણ ગહન ચર્ચાઓ થાય, મતલબ જ્ઞાન અને ચર્ચાનું વાતાવરણ હતું.
તો પછી શાળામાં તો એ પહેલેથી જ હોશિયાર હશે, સ્ટાર સ્ટુડન્ટ?
ના, રસપ્રદ વાત એ છે કે એવું નહોતું. શાળામાં એમનો દેખાવ સામાન્ય, સરેરાશ જેવો હતો.
એમ?
હા, ભણવામાં ઠીકઠાક હતા, પણ એમની જિજ્ઞાસા ગજબની હતી. વસ્તુઓ કઈ રીતે કામ કરે છે એ સમજવાની વૃત્તિ બહુ પ્રબળ હતી. કહેવાય છે કે એમના મિત્રો એમને મજાકમાં આઇન્સ્ટાઈન કહેતા.
ઓહો, અને ત્યારે કોને ખબર હશે કે આ મજાક ભવિષ્યમાં કેટલું સાર્થક થશે.
બરાબર ને? પછી ઓક્સફર્ડ ગયા ફક્ત 17 વર્ષની ઉંમરે.
હા, યુનિવર્સિટી કોલેજ ઓક્સફર્ડ, ભૌતિકશાસ્ત્ર ભણવા.
ત્યાં પણ એવું જ, તેજસ્વી તો હતા પણ અભ્યાસ કરતા બીજી પ્રવૃત્તિઓમાં, જેમ કે મિત્રો બનાવવા, રોઈંગ ટીમમાં ભાગ લેવો, એ બધામાં વધુ રસ. પણ પછી બધું બદલાયું.
ક્યારે? કેમ્બ્રિજ ગયા પછી?
હા, અનુસ્નાતક અભ્યાસ માટે કેમ્બ્રિજના ટ્રિનિટી હોલમાં ગયા અને ત્યાં બ્રહ્માંડ વિજ્ઞાનમાં એમનો રસ ખરેખર જાગ્યો. પણ ત્યાં જ એમના જીવનમાં પેલો મોટો વળાંક આવ્યો.
પેલી બીમારીનું નિદાન, ALS, એ કદાચ એમના જીવનની સૌથી મોટી કસોટી હતી.
ચોક્કસ, ફક્ત 21 વર્ષની ઉંમર અને નિદાન થયું એમિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ, એટલે કે ALSનું.
આ બીમારીમાં શું થાય છે?
આ એક એવી બીમારી છે જેમાં શરીરના સ્નાયુઓ પરનો જે કાબુ હોય છે એ ધીમે ધીમે જતો રહે છે. શરીર લકવાગ્રસ્ત થતું જાય.
અને ડોક્ટરો તો બહુ ઓછો સમય કહ્યો હતો, ખરું ને?
હા, ડોક્ટરોએ કહ્યું કે તેઓ ભાગ્યે જ 2 વર્ષ જીવશે. વિચારો, 21 વર્ષના યુવાન માટે આ કેટલો મોટો આઘાત હશે. બધા સપના, બધી આશાઓ જાણે એક ઝાટકે પૂરા થઈ જાય.
પણ એમણે હાર ન માની. કંઈક તો હશે જેણે એમને આ આઘાતમાંથી બહાર નીકળીને ફરીથી કામ કરવા માટે પ્રેરણા આપી.
હા, મુખ્યત્વે 2 પરિબળો હતા. એક તો આ નિદાન પછી એમને થયું કે હવે સમય ઓછો છે, એટલે જે કરવું છે એ જલ્દી કરવું પડશે. એક નવી તાકીદ આવી ગઈ એમનામાં.
હમ.
અને બીજું પરિબળ હતું જેન વાઇલ્ડ સાથેનો એમનો પ્રેમ સંબંધ. એ નિદાનના થોડા સમય પહેલાં જેનને મળ્યા હતા. જેનનો સાથ, એમનો પ્રેમ, એમની નિષ્ઠા એને હોકિંગને જીવવાની અને કામ કરવાની નવી હિંમત આપી.
અને એમણે લગ્ન પણ કર્યા?
હા, 1965માં એ પરણ્યા અને આ પછી જ એમણે પોતાની ડોક્ટરલ થીસિસ પર ગંભીરતાથી કામ શરૂ કર્યું અને રોજર પેનરોઝ જેવા જે સ્થાપિત ભૌતિકશાસ્ત્રીય હતા એમની સાથે મળીને ક્રાંતિકારી કામ શરૂ કર્યું.
રોજર પેનરોઝ, એમની સાથે એમણે પેલું સિંગ્યુલારિટી થિયરમ્સ પર કામ કર્યું, બરાબર?
હા, આ શું હતું અને એનું મહત્વ શું?
હા, આ એમનું શરૂઆતનું બહુ જ મહત્વનું કામ ગણાય છે. પેનરોઝ અને હોકિંગે સાથે મળીને ગાણિતિક રીતે સાબિત કર્યું.
શું સાબિત કર્યું?
એમણે સાબિત કર્યું કે જો આઇન્સ્ટાઇનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત સાચો હોય તો ભૂતકાળમાં બ્રહ્માંડની શરૂઆત એક અત્યંત સૂક્ષ્મ, અનંત ઘનતા અને તાપમાનવાળા બિંદુથી થઈ હોવી જોઈએ,
જેને સિંગ્યુલારિટી કહેવાય છે.
બરાબર. આ જે શોધ હતી એણે બિગ બેંગ થિયરીને એક મજબૂત ગાણિતિક આધાર આપ્યો. એનો અર્થ એ થયો કે બ્રહ્માંડની એક ચોક્કસ શરૂઆત હતી અને એ શરૂઆતની ક્ષણે ભૌતિકશાસ્ત્રના જે જાણીતા નિયમો છે એ કદાચ લાગુ ન પડે. આ થઈ બ્રહ્માંડની ઉત્પત્તિની વાત. પણ હોકિંગનું નામ તો સૌથી વધારે જોડાયેલું છે બ્લેક હોલ સાથે.
હા,
ખાસ કરીને હોકિંગ રેડિયેશન. આ શું હતું? આટલું ક્રાંતિકારી કેમ ગણાયું?
હા, આ ખરેખર એમની સૌથી મોટી અને કદાચ સૌથી આશ્ચર્યજનક શોધ કહી શકાય. કારણ કે ત્યાં સુધી શું મનાતું હતું?
કે બ્લેક હોલમાંથી કંઈ જ બહાર ન આવી શકે, પ્રકાશ પણ નહીં.
હા,
એટલે જે કાળા છે.
બરાબર.
એટલું પ્રબળ ગુરુત્વાકર્ષણ હોય છે.
પણ હોકિંગે ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બતાવ્યું કે બ્લેક હોલ સંપૂર્ણપણે કાળા નથી.
અચ્છા, તો
તેઓ ખૂબ જ ધીમા દરે સૂક્ષ્મ કણો અને ઊર્જાનું ઉત્સર્જન કરે છે અને આ જ ઉત્સર્જનને હવે હોકિંગ રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે.
અને આનાથી શું ફેર પડે?
ફેર એ પડે કે આ પ્રક્રિયાને કારણે બ્લેક હોલ ધીમે ધીમે પોતાની ઊર્જા અને દ્રવ્યમાન ગુમાવે છે અને અંતે અબજો ખરબો વર્ષો પછી એ બાષ્પીભવન થઈને સંપૂર્ણપણે અદૃશ્ય થઈ શકે છે.
આ તો ખરેખર આખી વાત જ પલટી નાખે છે. બ્લેક હોલ એટલે તો અંત વિનાનું ગર્ત એમ મનાતું હતું.
હા, અને આ શોધનું વૈજ્ઞાનિક મહત્વ પણ જબરદસ્ત હતું, કેમ કે એણે ભૌતિકશાસ્ત્રના 2 મોટા પણ ત્યાં સુધી અલગ મનાતા સિદ્ધાંતોને જોડ્યા.
કયા 2 સિદ્ધાંતો?
એક તો આઇન્સ્ટાઇનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત, જે ગુરુત્વાકર્ષણ અને મોટા પદાર્થોની વાત કરે છે, અને બીજો ક્વોન્ટમ મિકેનિક્સ, જે અતિસૂક્ષ્મ કણોના વિચિત્ર વર્તનની વાત કરે છે.
એટલે બ્લેક હોલ એવી જગ્યા છે જ્યાં આ બંને સિદ્ધાંતો એક સાથે લાગુ પડે છે.
બરાબર. કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ અત્યંત પ્રબળ છે પણ એ જગ્યા ખૂબ નાની પણ છે, એટલે ક્વોન્ટમ અસરો પણ મહત્વની બને. હોકિંગે આ 2 દુનિયા વચ્ચે એક પુલ બનાવ્યો
અને આ પેલી થિયરી ઓફ એવરીથિંગ ની દિશામાં એક મોટું પગલું ગણાયો.
હા, જો કે એનાથી પાછા નવા પ્રશ્નો પણ ઊભા થયા, જેમ કે ઇન્ફોર્મેશન પેરાડોક્સ, કે બ્લેક હોલમાં જે માહિતી જાય છે એનું શું થાય છે? શું એ હંમેશા માટે નષ્ટ થઈ જાય છે?
બાપરે, આ બધું સાંભળવામાં જ આટલું જટિલ લાગે છે. તો પછી એમણે આ બધા વિચારો સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા કઈ રીતે?
એમના પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ દ્વારા. હા, આ એમની બીજી અદ્ભુત ક્ષમતા હતી, વિજ્ઞાન સંચાર. અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ જે 1988માં આવ્યું એ તો એક ચમત્કાર જેવું સાબિત થયું.
કેમ, શું હતું એમાં ખાસ?
એમાં એમણે બિગ બેંગ, બ્લેક હોલ, સમયનું સ્વરૂપ આવા ગહન વિષયોને બહુ જ સરળ ભાષામાં સમજાવ્યા, અને લગભગ કોઈ ગાણિતિક સમીકરણો વગર.
અને પુસ્તક ખૂબ વેચાયું, ખરું ને?
ખૂબ જ. કરોડો નક્કલો વેચાઈ, દુનિયાભરની ભાષાઓમાં અનુવાદ થયા, ઘણા વર્ષો સુધી બેસ્ટ સેલર લિસ્ટમાં રહ્યું. એ પુસ્તકે ખાલી હોકિંગને જ પ્રખ્યાત ના કર્યા, પણ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર જેવા વિષયને પણ લોકોમાં લોકપ્રિય બનાવી દીધો.
પણ એવું તે શું હતું એ પુસ્તકમાં? એમની લખવાની શૈલીમાં એવું શું હતું જે લોકોને આટલું બધું ગમ્યું?
એક તો એમણે જટિલ વિચારો સમજાવવા માટે રોજિંદા જીવનમાંથી સરસ સામ્યતાઓ, એટલે કે એનાલોજીઝ અને રૂપકો વાપર્યા.
જેમ કે પેલું રબરની ચાદર પર દડો મૂકવાનું ઉદાહરણ અવકાશ સમયના વળાંક માટે.
હા, બરાબર, એના જેવી ઘણી બધી. પણ એનાથી પણ વધુ મહત્વનું એ હતું કે એમણે વિજ્ઞાનને ખાલી સૂકા તથ્યો કે સિદ્ધાંતો તરીકે રજૂ ન કર્યું.
તો
એમણે વિજ્ઞાનને માનવ અસ્તિત્વના જે મોટા દાર્શનિક પ્રશ્નો છે એની સાથે જોડી દીધું. આપણે ક્યાંથી આવ્યા, બ્રહ્માંડ કેમ છે, એનું ભવિષ્ય શું છે,
એટલે વિજ્ઞાનને ફિલોસોફી સાથે જોડ્યું.
હા, આ અભિગમને કારણે લોકો વિજ્ઞાન સાથે જાણે ભાવનાત્મક રીતે જોડાયા. એમણે બતાવ્યું કે વિજ્ઞાન એટલે શું, એ બ્રહ્માંડમાં આપણું સ્થાન સમજવાનો એક માનવીય પ્રયાસ છે.
એ પછી પણ એમણે બીજા પુસ્તકો લખ્યા, ધ યુનિવર્સ ઇન અ નટશેલ, અને પેલું જે વિવાદાસ્પદ બન્યું હતું, ધ ગ્રેન્ડ ડિઝાઇન.
હા, ધ યુનિવર્સ ઇન અ નટશેલ 2001માં વધુ ચિત્રો હતા, અને એમ થિયરી જેવા નવા અને વધુ જટિલ સિદ્ધાંતોની વાત હતી.
અને ધ ગ્રેન્ડ ડિઝાઇન એક એમ વિવાદાસ્પદ થયું.
એ એમણે લિયોનાર્ડ મ્લોડનો સાથે મળીને લખ્યું હતું 2010માં. એમાં એમણે એવી દલીલ કરી કે ભૌતિકશાસ્ત્રના નિયમો પોતે જ બ્રહ્માંડની સ્વયંસ્ફુરિત રચના માટે પૂરતા છે.
એટલે કે બ્રહ્માંડ બનાવવા માટે કોઈ ભગવાન કે દેવી શક્તિની જરૂર નથી.
હા, એમનો કહેવાનો મતલબ એવો હતો. અને આ દાવાને કારણે ધાર્મિક અને દાર્શનિક વર્તુળોમાં બહુ મોટી ચર્ચા શરૂ થઈ ગઈ.
એ પુસ્તકમાં એમણે પેલો મોડલ આધારિત વાસ્તવિકતાનો ખ્યાલ પણ આપ્યો હતો. એ શું છે સરળ શબ્દોમાં?
એમનો કહેવાનો મતલબ એમ હતો કે આપણે જે વાસ્તવિકતા કહીએ છીએ એને આપણે સીધી રીતે નથી જાણતા, આપણે એને વૈજ્ઞાનિક મોડેલો દ્વારા સમજીએ છીએ.
ઓકે,
એટલે કોઈ એક જ સાચી વાસ્તવિકતા છે કે નહીં એના પર ભાર મૂકવાને બદલે આપણે એવા મોડેલો બનાવવા જોઈએ જે આપણા અવલોકનોને સૌથી સારી રીતે સમજાવી શકે. અને જો અલગ અલગ મોડેલ એક જ વસ્તુ સમજાવી શકતા હોય તો કયો મોડેલ વધારે સાચો છે એ પૂછવું અર્થહીન છે. મહત્વનું એ છે કે કયો મોડેલ વધુ ઉપયોગી છે.
આ થોડું સૂક્ષ્મ પણ મહત્વનો દાર્શનિક વિચાર કહેવાય.
બરાબર.
વિજ્ઞાનના પુસ્તકો સિવાય એમણે બાળકો માટે પણ લખ્યું છે ને, એમની દીકરી સાથે મળીને.
હા, લ્યુસી હોકિંગ સાથે મળીને એમણે જ્યોર્જ નામની શ્રેણી લખી છે જે બાળકોને વિજ્ઞાન અને બ્રહ્માંડ વિશે રોમાંચક રીતે શીખવે છે.
અને એમનું છેલ્લું પુસ્તક બ્રીફ આન્સર્સ ટુ ધ બિગ ક્વેશ્ચન્સ, એ તો એમના અવસાન પછી પ્રકાશિત થયું.
હા, મરણોત્તર પ્રકાશિત થયું. એમાં એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઇમેટ ચેન્જ, માનવતાનું ભવિષ્ય આવા જે મોટા પ્રશ્નો છે એના પર પોતાના અંતિમ વિચારો રજૂ કર્યા છે, અને એ વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે.
હવે જો એમના વારસાની વાત કરીએ તો વૈજ્ઞાનિક જગત પર એમનો શું પ્રભાવ રહ્યો છે?
વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એમનું જે કામ છે, ખાસ કરીને બ્લેક હોલ થર્મોડાયનેમિક્સ અને હોકિંગ રેડિયેશન પરનું, એણે સંશોધનની નવી દિશાઓ ખોલી છે. આજે પણ એના પર કામ ચાલી રહ્યું છે.
અને પેલું ક્વોન્ટમ ગ્રેવિટી?
હા, ગુરુત્વાકર્ષણ અને ક્વોન્ટમ મિકેનિક્સને જોડવાનો જે પ્રયાસ છે એમાં એમનું યોગદાન પાયાનું ગણાય છે. અને ભલે એમને નોબેલ પુરસ્કાર ન મળ્યો હોય.
કેમ ન મળ્યો?
કારણ કે એમનું કામ મોટે ભાગે સૈદ્ધાંતિક હતું, અને એનું પ્રાયોગિક અવલોકન કે સમર્થન કરવું બહુ મુશ્કેલ હતું, ખાસ કરીને હોકિંગ રેડિયેશનનું. પણ નોબેલ ન મળ્યો હોવા છતાં વિજ્ઞાન પર એમનો પ્રભાવ તો અપાર રહ્યો છે.
અને સાંસ્કૃતિક રીતે, વિજ્ઞાનની બહાર એમનો શું પ્રભાવ પડ્યો?
સાંસ્કૃતિક પ્રભાવ તો કદાચ એમના વૈજ્ઞાનિક પ્રભાવ જેટલો જ કે કદાચ એનાથી પણ વધારે મોટો છે.
એમ કઈ રીતે?
પેલી એમની છબી, વ્હીલચેરમાં બેઠેલા, કોમ્પ્યુટર જનરેટેડ અવાજ સાથે એક વૈશ્વિક આઇકોન બની ગઈ. એ છબી શારીરિક મર્યાદાઓ પર માનવ ઈચ્છાશક્તિ અને બુદ્ધિના વિજયનું પ્રતીક બની.
એટલે એ માત્ર એક વૈજ્ઞાનિક નહોતા, પણ લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા.
બિલકુલ. અને એમના જીવન પરથી ફિલ્મો બની, જેમ કે ધ થિયરી ઓફ એવરીથિંગ, ડોક્યુમેન્ટરીઝ બની. એનાથી એમના વિચારો અને એમની કથા વધારે લોકો સુધી પહોંચી.
તમે નોબેલની વાત કરી, પણ એમને બીજા ઘણા મોટા સન્માનો મળ્યા હતા. અને પેલી વાત પણ રસપ્રદ છે કે તેઓ કેમ્બ્રિજમાં લ્યુકાસિયન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ હતા.
હા, એ પદ જે એક સમયે સર આઇઝેક ન્યૂટને સંભાળ્યું હતું, એ બહુ જ પ્રતિષ્ઠિત પદ છે.
અને બીજા કયા સન્માનો?
એમને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મળ્યું હતું, બ્રિટનનું કમ્પેનિયન ઓફ ઓનર પણ મળ્યું હતું.
પણ એમણે નાઇટહુડનો અસ્વીકાર કર્યો હતો, ખરો ને?
હા, બ્રિટિશ સરકાર જે સરનો ખિતાબ આપે છે એ સ્વીકારવાનો એમણે ઇનકાર કર્યો હતો. એ પણ એમની એક અલગ પ્રકારની વિચારસરણી દર્શાવે છે.
એમના કેટલાક અવતરણો પણ બહુ પ્રખ્યાત થયા છે, જે એમના વિચારો અને વ્યક્તિત્વની એક સરસ ઝલક આપે છે. જેમ કે, શાંત લોકો પાસે સૌથી વધુ ઘોંઘાટવાળા મન હોય છે. આ કદાચ એમની પોતાની સ્થિતિનું જ પ્રતિબિંબ છે.
હા, બરાબર. અને આ બીજું જુઓ, જે માનવીય ક્ષમતા અને અડગતા વિશે છે. જીવન ગમે તેટલું મુશ્કેલ લાગે, હંમેશા કંઈક એવું હોય છે જે તમે કરી શકો છો અને સફળ થઈ શકો છો. મહત્વનું એ છે કે તમે હાર ન માનો. આ તો જાણે એમના પોતાના જીવનનો જ સારાંશ છે.
મને એમનું પેલું વાક્ય બહુ ગમે છે, બ્રહ્માંડમાં આપણા સ્થાન વિશે. આપણે માત્ર એક સરેરાશ તારાના નાના ગ્રહ પર વાંદરાઓની વિકસિત જાતિ છીએ, પરંતુ આપણે બ્રહ્માંડને સમજી શકીએ છીએ તે આપણને કંઈક ખૂબ જ વિશેષ બનાવે છે. આમાં એક પ્રકારની નમ્રતા પણ છે અને માનવ બુદ્ધિ માટે ગર્વ પણ છે.
સાચી વાત. અને એમની વૈજ્ઞાનિક જિજ્ઞાસાનો સાર આમાં જોવા મળે છે. મારો ધ્યેય સરળ છે, તે બ્રહ્માંડની સંપૂર્ણ સમજણ છે. તે જેવું છે તેવું શા માટે છે અને તે શા માટે અસ્તિત્વમાં છે, આ એમની મહત્વાકાંક્ષા બતાવે છે.
પણ સાથે સાથે તેઓ વૈજ્ઞાનિક સમજની મર્યાદાઓ પણ સ્વીકારતા હતા.
હા, બિલકુલ. જેમ કે એમનું આ વાક્ય, ભલે એક જ સંભવિત એકીકૃત સિદ્ધાંત હોય, તે માત્ર નિયમો અને સમીકરણોનો સમૂહ છે. તે શું છે જે સમીકરણોમાં અગ્નિ ભરે છે અને તેમના વર્ણન માટે બ્રહ્માંડ બનાવે છે? આ એક ઊંડો પ્રશ્ન છે. વિજ્ઞાન કદાચ કેવી રીતે સમજાવી શકે, પણ શા માટેનો જવાબ?
આ પ્રશ્ન વિજ્ઞાન અને દર્શનની સરહદ પરનો છે.
બરાબર.
તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે સ્ટીફન હોકિંગ માત્ર એક ભૌતિકશાસ્ત્રી નહોતા, એનાથી ઘણા વધારે હતા.
હા, એક વિચારક હતા, એક ઉત્તમ સંચારક હતા, અને સૌથી ઉપર માનવીય દ્રઢતા અને જિજ્ઞાસાનું જીવંત ઉદાહરણ હતા. એમણે આપણને બ્રહ્માંડને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપી છે.
અને એમનું જીવન અને કાર્ય આપણને ઘણા પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે.
જેમ કે, શારીરિક મર્યાદાઓ ખરેખર કેટલી મર્યાદિત કરી શકે છે? શું માનવ મનની શક્તિની કોઈ સીમા છે? અને એમણે જે રીતે વિજ્ઞાનના છેડા પર ઊભા રહીને શા માટે જેવા પ્રશ્નો ઉઠાવ્યા, તે આપણને વિચારવા પ્રેરે છે કે શું ભવિષ્યમાં વિજ્ઞાન એવા પ્રશ્નોના જવાબ શોધી શકશે જે આજે આપણને કદાચ માત્ર આધ્યાત્મિક કે દાર્શનિક લાગે છે? શું વિજ્ઞાન ક્યારે અસ્તિત્વના મૂળભૂત શા માટે સુધી પહોંચી શકશે?
આ ખરેખર એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. સ્ટીફન હોકિંગનો વારસો આપણને સતત બ્રહ્માંડને અને આપણી જાતને વધુ ઊંડાણથી સમજવા માટે પ્રેરણા આપતો રહેશે, એમાં કોઈ શંકા નથી. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.